તારીખ 18/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 135 પ્રવચન અડધી કલાક જ છે.
પાત્ર છે, પાત્રતા સફળ થાય એવી પાત્રતાનો અહીંયા ચિતાર લીધો છે. આ બુદ્ધિ પ્રણવી લેવું, દ્રષ્ટાથી સાંભળતા એના ફળ સ્વરૂપે એનું પરિણામ આવે છે. ત્યારે એને સાંભળ્યું છે એની સાંભળવાની પદ્ધતિ બરાબર થઈ. એ તો હજારો સાંભળે, લાખો સાંભળે, ભગવાનના સંતોષમાં લાખો સાંભળે. દિવ્ય ધ્વનિ સદમસ્તની વાણી તો કાંઈ નથી, એની પાસે ભલે જ્ઞાની હોય આચાર્ય હોય, સદમસ્તની વાણી એ સદમસ્તની વાણી. અને દિવ્ય ધ્વનિ તીર્થંકરની વાણી એ તીર્થંકરની વાણી. એટલો બધો તો બે વાણી વચ્ચે ફેર છે. તો પણ કેવી રીતે સાંભળવું એના ઉપર આધાર છે બધો. સાંભળવાની રીત ઉપર આધાર છે. વાણી તો વાણી છે, બંનેમાં નિમિત્તો છે. રીતમાં વિશેષ નિમિત્ત છે. તો પણ પાત્રતા વિના એ કઈ કામમાં આવતું નથી, એની કોઈ સફળતા ગણવામાં આવતી નથી. અનંત વાર એ બધા સંયોગ થઈ ગયા છે. એવું પાત્રતાનું મહત્વ છે. સ્વભાવ જોયો, જેને ઉપર પરમ ભાવ કયો, જેને ઉપર પરમ ચૈતન્ય તત્વ, પરમ ચૈતન્ય પરમ તત્વ કયું, એને અહીંયા દ્રવ કહે છે. એના પણ એક જ ભાવને કહેવા માટે ઘણા શબ્દો છે. એને પરમ પરિણામી ભાવ પણ કહે છે, એને જ્ઞાયક ભાવ પણ કહે છે, એને પરમ ચૈતન્ય તત્વ પણ કહે છે. ધ્રુવ અને અપરિણામી તત્વ પણ એને જ કહેવામાં આવે છે. એક અખંડ અભેદ એ બધું એને કહેવામાં આવે છે. એને હજારો વિશેષણો લાગુ પડે છે, કેમ કે એ બધા ગુણ છે. પરમ તત્વના એ ગુણ છે કે કોઈને કોઈ ગુણથી કહેવામાં આવે છે, પણ એક ગુણ સ્વરૂપે નથી. એક ગુણ કહેતા આનંદ ગુણ સ્વરૂપે છે એમ એમાં આવી જાય છે. એવા સ્વરૂપમાં તું ઊંડો ઉતરી જા. દ્રવ્યમાં એટલે તારા મૂળ સ્વરૂપમાં, મૂળ સ્વભાવમાં તું ઊંડો ઉતરી જા. ઉતરી જાય તું ન કહ્યું, પણ એમાં ઊંડો ઉતરી જાય કે છે. ઊંડો એમ કહેતા અનુભવની ઘણી તારતમ્યતા લેવી છે. જે સ્વસંવેદન છે એ સ્વસંવેદનમાં પણ ગુણસ્થાન અનુસાર તારતમ્ય ભેદ હોય છે. ચોથા ગુણસ્થાને જે સ્વસંવેદન આવે છે એના કરતાં પાંચમા ગુણસ્થાનના સ્વસંવેદનની તારતમ્યતા વધે છે. એના કરતાં સાતમા ગુણસ્થાનમાં વધે છે. એના કરતાં ઉપર ઉપરના શુક્લ ધ્યાનના ગુણસ્થાનમાં સ્વસંવેદનની તારતમ્યતા વધે છે. જેમ વેદના વધે છે ને, માણસને ગુમડું નાનું હોય, ફોડકી હોય ને તીવ્ર વેદના હોય, મોટું ગુમડું હોય ને કાંઈ વેદના ન હોય, તો વેદનાની તારતમ્યતા ઓછી વધતી હોય છે. એના ક્ષેત્રફળ ઉપર એની વેદના ન રહી. મોટો ઘા દેખાય છે માટે વેદના વધારે છે એવું નથી. નાની ફોડકી હોય ને ઘણી તીખી વેદના હોય, એ ફળદાન શક્તિ અને અનુભવ ઉપર એના રસવાય આવે છે, તીવ્રતા આવે છે. એમ આ જે આત્માનું સ્વસંવેદન છે એ જ્ઞાન વેદના છે. શું છે એને જ્ઞાન વેદના કહે છે. અથવા તો એને ચૈતન્યની ચૈતન્ય વેદના કહે છે, આનંદની વેદના કહે છે, સુખની વેદના કહે છે, શાંતિની વેદના કહે છે. વેદના એટલે દુઃખ નહીં, વેદવું એવું જે પરિણામ એને વેદના એમ કહેવામાં આવે છે. આપણે રૂઢિગત રીતે એને દુઃખ સમજીએ છીએ, એ તો એમ નથી. ખરેખર વેદવું એવી જે અવસ્થા એને વેદના કહેવામાં આવે છે, એ વેદનાની પર્યાય છે, વેદવાની પર્યાય છે. કર્મ વેદના, કર્મફળ વેદના ને જ્ઞાન વેદના કહેવે છે ને. કર્મ વેદના, કર્મ ચેતના, કર્મફળ ચેતના ને જ્ઞાન ચેતના એમ કહેવામાં આવે છે. ચેતના છે એ અનુભવ ને, અનુભવ એટલે વેદન એમ લેવું છે ત્યાં. કર્મનો અનુભવ, કર્મના ફળનો અનુભવ અને જ્ઞાનનો અનુભવ એ અથવા છે. એમ સ્વભાવમાં તો ઉતરી જાય એમ નહીં, પણ ઊંડો ઉતરી જાય એમ કહે છે. એટલા તીવ્ર સ્વસંવેદન થી સ્વભાવમાં આશ્રય કરતા, તીવ્ર સ્વસંવેદન માં આવીને સ્વભાવનો અનુભવ કરતું અને દ્રવ્યના પાતાળમાં જાય. આ બધી થોડી વિશેષ વાત કરી છે કે જેમ પાતાળ છે ઘણું વિશાળ છે અને ઘણે ઊંડે છે. પાતાળ છે પૃથ્વીમાં ઘણે ઊંડે છે અને એનો અંદરમાં વિસ્તાર પણ ઘણો મોટો છે. કેમ કે પાતાળ પાણી કે છે ને, કેટલું બધું પાણી નીકળે કે 100-100, 200-200, 500-500, 1000-1000 વર્ષ સુધી પાણી એની અંદરથી આવ્યા કરે. પાતાળમાં બોરિંગ થાય છે ને, એમાંથી સીધા પાણી ગરમ પાણી નીકળે, નીકળ્યા જ કરે, રાત દિવસ વર્ષો સુધી નીકળ્યા જ કરે અંદરથી પાણી ના નીકળે. કેમ કે એ તો વિશાળ ભંડાર હોય છે. એમ આત્માની વિશાળતા ઘણી છે, અનંત ગુણ વિશાળ છે આત્મા. અને એક એક ગુણને અનુભવ કરવા જાય તો એની ઊંડપ પણ એટલી છે કે એ ઊંડાણને નીચે તળિયું નથી. એ ઊંડાણને નીચે તળિયું નથી. પાતાળને તો હજી તળિયું હોય છે, પણ સ્વભાવના પાતાળને નીચે તળિયું નથી. તળિયા વગર નીચે છે. કેટલો ઊંડો જાગ, તારી શક્તિ હોય એટલો ઊંડો જ્યાં અંદરમાં. બહુ વાતો છે, સ્વભાવની વાતો છે, સૂક્ષ્મ વાતો ઘણી છે, વચનો ગોચર ઘણી છે. દ્રવ્યના પાતાળમાં જા, દ્રવ્ય તે ચૈતન્ય વસ્તુ છે. દ્રવ્ય છે, સ્વભાવ છે, એ જ ચૈતન્ય વસ્તુ છે. આ પર્યાય ઉપર ઉપર દેખાય એટલું ન જો, એ તો કર્મજનિત અવસ્થા છે, તને સાધારણ લાગશે. વસ્તુ એવી નથી, વસ્તુ તો ચૈતન્ય સ્વભાવ છે, વસ્તુ છે મૂળમાં શાશ્વત. કેવી છે કે ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્વ છે. ગુરુદેવની ભાષા કેવી છે, ઊંડું ઊંડું અને ગંભીર ગંભીર તત્વ છે. ગંભીર કે ઉપરથી ન દેખાય, ઉપર ઉપરથી જેનું માપ ન નીકળે. આનાથી માણસ કહેતા કે ભાઈ બોલતા નથી એટલે તમે એને સાધારણ નહીં સમજતા. આ બોલકા હોય એને માણસો એમ સમજે કે આ બહુ ખબર પડે, બોલતી ઘણી વાર ઘણું જાણે છે, ઘણા હોશિયાર છે, ઘણા એવા બહુ જ વિચક્ષણ હોય, બહુ જ જાણકાર હોય, પણ બોલે ઓછું એની ગંભીરતાને લઈને. બીજી બે એ જાતનું કુદરતી છે, પહેલેથી જ્ઞાન ઘણું છે, અનુભવનું જ્ઞાન ઘણું છે, અને બીજું ઘણું છે. જ્ઞાતિસ્મરણની પ્રસિદ્ધિ થઈ છે, બાકી પ્રસિદ્ધિ થઈ નથી એવું ઘણું છે. ગુરુદેવે ગોળ ગોળ કહી દીધું, તમે નહીં શું ત્યારે કદાચ કોઈક વાત બહાર પડશે, અત્યારે ના પાડે છે એટલે નથી કહેતા, પોતે ના પાડે છે, સહન નથી કરી શકતા, તે દીએ ના પાડતા હતા અને ઠેર સુધી ના પાડતા ગયા, અને હજી પોતે ના જ પાડે બોલતા નથી. બોલતા નથી એટલે બોલતા આવડતું નથી એટલે કંઈ ખબર પડતી નથી એમ માની લેવા જેવું. એના માટે એમ કહેવાય છે ગંભીર છે, બોલશે ખબર ઘણી છે પણ બોલશે નહીં. એમાં ચૈતન્ય તત્વમાં ઘણું ભર્યું છે, કેટલું ભર્યું છે કે જેનો બેસુમાર, જેનો કોઈ માપ નથી એટલું ભર્યું છે. પણ એ તત્વ એટલું ગંભીર છે કે બધું પચાવી જાય છે, બહારમાં દેખાવા દેતું નથી. કેટલું અંદર ભર્યું છે એ બહારમાં દેખાવા દેતું એવું ચૈતન્ય વસ્તુ એવું તત્વ છે. ઘણું ઊંડું છે, એટલું ઘણું ઊંડું છે કે અમાપ ઊંડું છે અને અમાપ ગંભીર છે એવું એ તત્વ છે. એટલે તો એના જોનારા, એના જાણનારા, એના લક્ષ્ય ચિંતન કરનારા એમાં ખોવાઈ જાય છે. બહારથી માણસને એમ લાગે કે હું વિચાર કરતા શું અંદર હશે કઈ, પણ એ ક્યાં અંદર ઊંડે ઊંડે હેલા જાય છે એને ખબર ન પડે. બોલ દીધો છે વચનામૃત કે બહારમાં કોઈને એમ લાગે કે નાની ઉંમરમાં બેઠા છે કરે છે, પણ એ અંદરમાં ઊંડે ઊંડે ક્યાં વિચરતા હોય છે, ક્યાં વિહાર કરતા હોય છે એ બાહ્ય દ્રષ્ટિવાળાને એની ખબર નથી પડતી, વાત પકડાતી નથી, સમજાતી નથી. એવું એ તત્વ છે. જ્ઞાન આનંદ આદિ અનંત અનંત જે ખ્યાલમાં આવે એવા ગુણોના નામ લે છે. વિશેષ વિશિષ્ટ ગુણો છે એટલે જ્ઞાન આનંદ આદિ એવા વગેરે અનંત અનંત કેટલા સંખ્યાએ અનંત અનંત ગુણોનો આ પિંડરૂ અનંત ગુણોનો એક રસ, પિંડ એટલે એક રસ એવો ભેદ એક પદાર્થ છે, એવો એક જ પદાર્થ છે. આખું તત્વ છે એ અખંડ એક પદાર્થ છે. એમાં દ્રષ્ટિ લગાવી એટલે એ હું છું એમ એને સ્વપણે ગ્રહણ કરીને શ્રદ્ધાથી આસ્તિક્યથી પૂરેપૂરા આસ્તિક્યથી અંદર ઘૂસી જા. પહેલા એમ કહ્યું કે ઊંડો ઉતરી જા, હવે કે છે કે અંદર ઘૂસી જા. જેમ કોઈ માણસ ગળદી હોય તો ધકાધુકી કરીને ઘૂસી જાય છે કે નહીં, હે? તો એમાં શું લીધું કે ઘૂસવા માટે અંદર ન જવાય એવા ઘણા પરિબળો હોય છે, એ બધા પરિબળોને ધક્કો મારીને, ધક્કો મારવા જેટલું જોર અને અંદર ઘૂસવા જેટલું જોર એટલો પુરુષાર્થ લીધો. એમ જગતના અનેક પ્રકારના દ્રવ્યોને ભાવો છે, પ્રતિબંધક પ્રતિબળો છે, એને અડસેલો મારીને, ધક્કો મારીને, જોર અંદરમાં ચાલ્યો ગયો ઊંડે ઊંડે, એને એમ કહે છે કે અંદર ઘૂસી ગયો. એમાં દ્રષ્ટિ લગાવી અંદર ઘૂસી જા, ઘૂસી જાનો અર્થ કરે છે કે ઘૂસી જાનો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે, ભૂલ પાછા એમ સમજી જાય. શું જે કહ્યા ને ભાવની વાત છે, તો દ્રવ્ય લઈ લીધું ત્યાં, એના ક્ષેત્રથી જ પ્રદેશ જુદા છે એમ નથી. એમ પર્યાય અભેદ થઈ ગઈ, પર્યાય એક થઈ ગઈ, તન્મય થઈ ગઈ, લીન થઈ ગઈ, અંદર ઘૂસી ગઈ એમ કે ઊંડી ઉતરી ગઈ એમ કે દ્રવ્યરૂપ થઈ ગયું એ ભાવની વાત છે. ઘૂસીદાનો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે, પરંતુ પર્યાયની જાતિ દ્રવ્યનો આશ્રય કરવાથી, જાતિ એટલે ભાવની જાતિ, હો પર્યાય તો પર્યાય જાતે જ છે, પણ એની ભાવની જાતિ સ્વભાવનો આશ્રય કરવાથી દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે. જેવો સ્વભાવ નિર્મળ છે, શુદ્ધ છે, પવિત્ર છે, એવી જ અવસ્થા થઈ જાય છે, એને ઘૂસી જાય એમ કહેવામાં આવે છે. એક બીજો પણ ગુરુદેવ અર્થ કરે છે કે દ્રવ્યનો સ્વભાવ પર્યાયમાં આવતો નથી અને પર્યાય દ્રવ્યમાં જાતી નથી, તો પણ પર્યાયમાં જેટલું સ્વભાવનું સામર્થ્ય છે એટલું સામર્થ્ય શ્રદ્ધાય છે, એટલું સામર્થ્ય જણાય છે, એટલું સામર્થ્ય સ્વીકારાય છે, અને એવો તદાકાર પરિણામ થાય છે કે આવો હું છું, આવા સામર્થ્ય વાળો હું છું. એને પર્યાય દ્રવ્યમય થઈ ગઈ, દ્રવ્ય પર્યાય તન્મય થઈ ગયા એમ કહેવામાં આવે છે. એ કથન માત્ર કોઈ ત્યાં એવો અર્થ સમજી જાય છે કે એમાં જેવો પરપ્રકાશકનો નિષેધ કરે છે, અને આત્મા એકલો સ્વરૂપ પ્રકાશક છે એમ કહેવા માંગે છે, એમ નથી. પર જણાતું હોવા છતાં પર જેટલું ગૌણ થાય છે કે જાણે જણાતું હોવા છતાં જણાતો નથી. એક તો એમ કહેવું છે ગૌણમુખી ગૌણમુખીની અપેક્ષાએ. બીજું એમ કહેવું છે કે તું તારા ઉપયોગમાં તારા નિજ જ્ઞાનમાં તું નિજ સ્વરૂપને જ જો. પર દ્રવ્યની આકૃતિ ઉઠે તો પણ તું પર તરફ ન જો એમ કહે છે. નિજમાં નિજને જોતા ઉપયોગ શુદ્ધ થાય અને નિજમાં પરને જોતા ઉપયોગ અશુદ્ધ થાય. તો જો તારે શુદ્ધતા અને પવિત્રતા પ્રાપ્ત કરવી હોય તો નિજમાં નિજને જો. એ નિજમાં નિજને જો એમ કહેવા માટે એમ કહ્યું છે કે જ્ઞાનમાં જ્ઞાન સિવાય કઈ જણાતું નથી. જ્ઞાનમાં પર જણાતું નથી, જ્ઞાનમાં પોતે જ પોતે જણાય છે. એમ પણ ત્યાં કહેવાનો જે પરમાર્થ છે એ પરમાર્થ ગ્રહણ કરવો જોઈએ. પણ છતાં એને ગૌણ કરવાની વાત છે. એમ પર્યાયની જાતિ દ્રવ્યજીવી નિર્મળ થઈ જાય છે દ્રવ્યનો આશ્રય કરવાથી. તેને એવી એવી પરિસ્થિતિ થાય છે તેને પર્યાય દ્રવ્યમાં ઊંડી ઉતરી અથવા પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ એમ કહેવામાં આવે છે. એને એમ કહેવાય છે. એનો અર્થ એમ નથી કે પર્યાયની દ્રવ્ય એક થઈ ગયા એમ એમ કંઈ કહેવાનો અભિપ્રાય નથી. પણ એનો ભાવ કેવો થયો એ બતાવો છે કે જાણે પોતે સ્વસંવેદનમાં ઊંડો 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 ઉતરી જાય છે. એ વેદનાથી બેશુદ્ધ થાય છે ને એનો અભ્યાસ જો પૃથક્કરણ કરીને કરવામાં આવે, પીડા અને વેદનાથી બેશુદ્ધ થાય છે, ત્યારે બેશુદ્ધ થયા પહેલાં કોઈને વેદના ઓછી થાય ને પાછો વળી જાય ત્યારે એ કહી શકે છે કે ભાઈ એટલી બધી મને વેદના થતી હતી થોડી વાર પહેલાં કે મારો જીવ ઊંડો ઉતરી જતો હતો. શું કે આવા શબ્દ સાંભળ્યા છે કે મારો જીવ ઊંડો ઉતરી જતો હતો. એટલે શું થતું છે કે એની વેદનાની અંદર એવી તન્મયતા થઈ જતી હતી, એવી તન્મયતા થઈ જતી હતી, એટલી તીવ્ર વેદના હતી કે ઉપયોગ ઘેરાઈ ગયો. એ ઉપયોગ ઘેરાતા 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 શુદ્ધ શાંત ગુમાવી બેસે, બેશુદ્ધ થઈ જાય. એને એમ કે ઊંડો 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 ઉતરીને ખોવાઈ ગયો. આ વેદનાનો વેદવાનો જે પ્રકાર દુઃખમાં ને પીડામાં ને અશાતામાં છે એને એના દ્રષ્ટાંતે અહીંયા સુલટું લેવું છે કે જે પોતાના સ્વભાવની વેદના છે, ચૈતન્યની ચૈતન્ય વેદના છે, એ વેદનામાં જીવ એટલો ઊંડો 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 ઉતરે છે, એ ઊંડો ઉતરવાની પ્રેરણાનો આ બોલ છે કે એને પછી બહાર આવવું, એને બહાર આવવું એ મુશ્કેલ છે. નિયમસારમાં આવી ભાવનાથી કુંકુંદાચાર્ય દેવ એમ કહે છે કે મુનિરાજ તો સ્વરૂપ મંથર થઈ ગયા છે, સ્વરૂપમાંથી બહાર નીકળવાના આળસુ થઈ ગયા છે. નવાઈ લાગે કે અહીંથી તો બહારમાં એટલા આળસુ થયા છે કે અંદરમાં જાતું નથી. તો કહે છે કે અંદરમાં એટલા ગયા છે કે બહાર નીકળવાના આળસુ થઈ ગયા છે. એવી મુનિરાજની ભક્તિ કરી છે, મુનિરાજની પ્રશંસા કરી છે, સ્તુતિ કરી છે. કેવી રીતે આળસુ થઈ જતા હશે કે એમાં જ અંદર સ્વસંવેદનમાં ઊંડે ઊંડે ઘૂસી જાય છે, એટલા બધા ઊંડા ઉતરી જાય છે કે જાણે બહાર નીકળવા માટે આળસુ થઈ જાય છે. પછી એને કોઈ ઉપસર્ગ પરિસર કાંઈ ભૂખ તરસ કાંઈ જાણે દેખાતું નથી, જાણે કાંઈ થતું નથી ને એ બાજુના પરિણામ કરવા હોય તો જાણે કરી શકાતા નથી. એવા એ શાંત પરિણામમાં આવે છે કે અશાંત પરિણામ કરી શકાતા નથી એનાથી, એવી પરિસ્થિતિમાં આવે છે. એવું નથી કે દમન કરે છે કે પ્રતિકૂળતા આવે ભૂખ તરસ ઉપસર્ગ કરે છે અને પોતે પરાણે પરાણે શાંતિ રાખે છે એમ નથી, બહાર રીતે નીકળી આવતા એમ વાત છે. પણ એનું માપ દેખાડે કેવી રીતે? એનું માપ માપવા માટે કોઈ માપ પડતી નથી. જેટલું કહી શકાય એટલું જે સમર્થ મહાપુરુષો છે એ થોડું ઘણું કહે છે, કહેવાને સમર્થ છે એ થોડું ઘણું કહી દેખાડે છે. બાકી તો એનું કોઈ માપ બહારથી નીકળતું નથી, એ કેવી રીતે કરી શકતા નથી. રાગ દ્વેષ કરવાના પ્રસંગમાં રાગ દ્વેષ તે કરી શકતા નથી. એ માણસને બહુ આઘાત લાગે ને. ઘણી વાર એવું બને છે કોઈ સ્વજનનું મરણ થાય છે ત્યારે કોઈ જીવન એવી અસર થાય છે કે રોઈને રડી ન શકે. કેમ? તે કઈ જવાબ ન આપે, આઘાતના વશમાં જવાબ ન આપી શકે, રડી શકે નહીં, બોલી શકે નહીં, કાંઈ નહીં, એમ નેમ સુન નૂન બેસી જાય, શૂન્ય મનસ્ક થઈ જાય છે. તો શું કે કરવું જોઈએ? નહીતર તો સ્વજનના મરણ પાછળ સામાન્ય રીતે લૌકિક રીતે પણ લોકો એમ કે ભાઈ રડવું જોઈએ ને, તો ન રડતા આવડતું હોય કે આવતું હોય તો રડવું જોઈએ લોકિક દ્રષ્ટિએ. પણ ન થઈ શકે ત્યાં શું થાય? જે પરિણામ ન થઈ શકે એનો કોઈ ઉપાય નથી. એમ વિતરાગતા એટલી તીવ્ર હોય છે કે રાગ દ્વેષ કરવાના પ્રસંગમાં વિતરાગી મુનિઓ રાગ દ્વેષ કરતા નથી એમ નથી, કરી શકતા નથી. આ પરિસ્થિતિ છે એવું એમનું પરિણમન વિતરાગી સ્વભાવમાં ઊંડું ઉતરેલું હોય છે કે જ્યાંથી બહાર નીકળવું કઠું પડે. ખબર પડે કે આ કાળોતરો નીચી છે ને ડંખ હમણાં મારશે. ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હોય જંગલમાં અને ભીચણ ઉપર ચડી જાય, સ્પર્શથી ખ્યાલ આવે કે કાળો ઝેરી છે, ડંખ મારે તો વેદના ઉપડે, રૂવાડે રૂવાડે કાળી વેદના થાય. પણ એ જ્યાં જોવે ત્યાં પણ અંદર ઉતરી જાય પાછા. છઠ્ઠા ગૃહસ્થાને ખ્યાલમાં આવે, ક્ષણમાં છઠ્ઠા ગૃહસ્થાને આવે ત્યારે ખ્યાલમાં આવે, જોવે પાછા અંદર ઉતરી જાય. જોવે ન જોવે ત્યાં અંદર ત્યાં જાય, ચૈતન્યમાં ઊંડા ઊંડા ઘૂસી જાય. પછી એની પ્રવૃત્તિ થતી નથી, વિકલ્પ જ ઉઠતો નથી કે આને ખસેડવું. પછી પ્રવૃત્તિનો તો ત્યાં સવાલ જ છે. વિકલ્પ જ ના, એ પહેલાં તો વિતરાગતા આવી જાય. વિકલ્પ તો આવવાની શક્તિ નથી, વિકલ્પ કરી શકતા નથી, કરતા નથી એમ નથી, કરી શકતા નથી. અને ઊંડા ઉતરી જાય એવી મુનિની દશા આવે છે. એને જૈન દર્શનમાં ગુરુનું સ્થાન આપ્યું છે. એવા પ્રચુર સ્વસંવેદન એને પ્રચુર વિશેષણ આપ્યું છે. એવા પ્રચુર સ્વસંવેદનમાં આવેલા ધર્માત્માને મહાત્માને નિર્ગ્રંથ ગુરુ કહેવામાં આવે છે. એ ગુરુ છે. બાકી બધી ગુરુના નામે જગતમાં બધે દરેક સંપ્રદાયમાં વાતો ચાલે છે. વાતમાં બહુ છે, સિંધી પંજાબી મુલતાની લોકોમાં વાહે ગુરુ કહે છે ને, ગુરુ બહુ મહત્વ છે. ગુરુબાની આ પંજાબી શીખ લોકો એની વાણીને ગુરુબાની કહે છે ને, ખૂબ એનું મહત્વ રાખે છે. બાર બાર દ્રષ્ટિએ પણ એ લોકોનું ઘણું એના માટે જ મંદિર બાંધે છે. જે મોટા ગુરુ દ્વારા બાંધે છે એ ગુરુ માણીને સ્થાપવા માટે જ બાંધે છે. જૈન દર્શન પાસે તે બધા સિદ્ધાંતો સાધારણ છે, છતાં એક પરંપરાને એ માહોલ એક જાતનું વાતાવરણ હોય છે. પણ મૂળમાં કારણ આ છે કે આવા વિતરાગી ગુરુઓ હોય છે એની વાણી ક્યારેક નીકળે છે, સુલભ નથી, ક્યારેક નીકળે છે. અને એ ક્યારેક નીકળે છે ત્યારે એની મહત્તા ઘણી હોય છે એ બતાવવાની ત્યાં અભિપ્રાય છે. એવા ગુરુની વાત છે, સામાન્ય વાત. ગુરુ તો બહુ મહિમા કરતા, ભાવલિંગી સંતો ખૂબ મહિમા કરતા, કેમ કે એવા સંતના ગુરુના દર્શન થાય, મુનિરાજના દર્શન થાય તો એના પગના તળિયા દાટીએ. એ તો એમ જ કહેતા કે એની ભાઈ જંગલમાં હાલી નીકળીએ. શું જંગલવાસી હોય છે એ કઈ ગામમાં નગરમાં રહેતા નથી, સગવડ અગવડનો વિચાર કર્યા વિના એની ભાઈ અમે તો હાલી નીકળીએ. એનું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે.
ભગવાન જય રૂપા પુષ્પાવતી નાન દેવનો